તારીખ 6/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 509 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 647
રાજચંદ્ર વચનામૃત પત્ર 510મો પણ સારો છે. 509 10 મને એમ છે લેવાનો છે હમણાં. હે 335 509 લઈ લઈએ પછી 335 સૂર્યપુરી સ્થિત શુભવૃત્તિ સંપન્ન સત્સંગ યોગ્ય શૈલ લોજી પ્રતિ. સૂર્યપુર એટલે સુરત, સુરતને સૂર્યપુર કહે છે. લલ્લુજી ઉપરનો પત્ર છે. યથાયોગ્ય પૂર્વક વિનંતી કે પત્ર પ્રાપ્ત થયું છે, તેની સાથે 3 પ્રશ્નો છૂટા લેખા છે તે પણ પ્રાપ્ત થયા છે. જે 3 પ્રશ્નો લેખા છે તે પ્રશ્નો મુમુક્ષુ જીવને વિચારવા હિતકારી છે. એટલે કે મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય એવા પ્રશ્નો તમે લેખા છે. જીવ કાયા પદાર્થપણે જુદા છે. જીવ ચૈતન્ય સ્વરૂપી આત્મા છે. કાયા એટલે શરીર છે, એ પરમાણુનો જથ્થો છે, પરમાણુની ચોક્કસ પ્રકારની રચના છે. પણ સંબંધપણે સહચારી છે, અન્યનો આયુષ્ય પર્યંત સાથે રહેવાનો સંબંધ છે. કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે, એ આયુષ્ય દરમિયાન 8 કર્મનો ભોગવતો જીવ કરે છે અને એ કાયા દ્વારા કરે છે, કાયા મારફત કરે છે. શ્રીજીને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કયો છે તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયા સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જુદા છે, પદાર્થપણે ભિન્ન છે. ક્ષીર એટલે દૂધ, નીર એટલે પાણી. દૂધ અને પાણી જેવો એનો સંબંધ કયો છે ભગવાને, એ એવી રીતે દ્રષ્ટાંત છે કે પાણી અને દૂધ સ્પષ્ટપણે ભેગા થઈ ગયા હોય એવું લાગે છે, ભેળસેળ થઈ ગયું એવું લાગે છે, છતાં વાસ્તવિકપણે તે જુદા જ છે. દૂધ છે તે દૂધ છે અને પાણી છે તે પાણી છે. દૂધમાં પાણી નાખ્યા પછી પણ પાણી પાણી જ રહે છે અને દૂધ દૂધ જ રહે છે. પદાર્થપણે ભિન્ન છે, જુદા જ રહે છે. અગ્નિ પ્રયોગે તે પાછા સ્પષ્ટ જુદા પડે છે અને અગ્નિથી ઊનું કરવામાં આવે ત્યારે પાણી વરાળ થઈને ઉડી જાય છે અને દૂધ રહી જાય છે. તેમજ જીવ અને કર્મનો સંબંધ છે, અથવા જીવ ને દેહનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે, શરીર છે, એ પણ કર્મફળ છે. એ પણ નામકર્મનો ઉદયથી હોય છે, એટલે એ પણ કર્મના આકારે છે, નામકર્મના આકારે છે. અને જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવે છે એમ સામાન્યપણે કહેવાય છે. ઇન્દ્રિયોની ક્રિયાથી આ જીવે છે એમ કહેવામાં આવે છે સામાન્યપણે. વિશેષપણે તો એના જે ડાક્ટરો હોય, તજજ્ઞો હોય, એને નક્કી કરવું પડે. ભલે ઇન્દ્રિયોની ક્રિયા ન દેખાય તો પણ જીવ જીવતો હોય, માણસ જીવતો હોય ખરો. સામાન્યપણે તો શ્વાસોશ્વાસને બધું ચાલતું હોય એટલે એમ દેખાય કે માણસ ચાલે છે, ચાલે છે, બેસે છે, ઉઠે છે, વાત કરતો દેખાય છે, ખાય છે, પીએ છે, એટલે એ રીતે એ જીવે છે એમ કહેવાય છે. પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ અને કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષામાં આવતું નથી. શું છે? જ્ઞાન દશા વિના શરીર અને જીવ જુદા છે તે ભાષ્યમાન થતું નથી, એટલે કે અનુભવ ગોચર થતું નથી. આત્મજ્ઞાનમાં આત્મા આત્માપણે અનુભવાય છે અને શરીરથી સ્પષ્ટપણે પ્રત્યક્ષપણે ભિન્ન અનુભવ ગોચર થાય છે. જ્ઞાન સ્વરૂપે એવો જે આત્મા એ પોતાપણે પોતાની હયાતીપણે વેદાય છે, અનુભવાય છે. બાજુમાં એક શરીરનું ખોખું છે એમ પણ જોવામાં આવે છે. જ્ઞાન દશા એવા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષામાં આવતું નથી. તથાપિ ક્ષીર નિર્વત જુદાપણું છે, પાણી અને દૂધની જેમ જ એના જુદાપણું છે. જે વાસણમાં પાણીવાળું દૂધ નાખ્યું હોય એ જ વાસણમાં બંનેનો આકાર સરખો હોય, એ વાસણમાં બંનેનો આકાર સરખો હોય, ગ્લાસમાં નાખ્યો હોય, તપેલીમાં નાખ્યો હોય, જેમાં નાખ્યો હોય એમાં, જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. જ્ઞાનના સંસ્કાર કીધા એટલે કે જ્ઞાનની ખાસ પ્રકારની જે ક્રિયા છે જે સ્વસંવેદનાત્મક છે. કેવી છે? સ્વસંવેદનાત્મક જે જ્ઞાન ક્રિયા છે એવા પ્રકારની ક્રિયા પ્રક્રિયા કરવાથી, સંસ્કાર એટલે અહીંયા શું, પ્રક્રિયા કરવાથી તેનું સાવ જુદાપણું વર્તે છે એટલે અનુભવ ગોચર થાય છે. જેમ સોનું માટી સાથે ભળેલું છે, ખાણમાંથી નીકળે છે, પણ એમાં અમુક સંસ્કાર કરવામાં આવે એટલે અગ્નિથી તપાવવામાં આવે ત્યારે માટી બળી જાય છે, માટીની રાખ થઈ જાય છે અને સોનું જુદું પડી જાય છે. એટલે સંસ્કારનો અર્થ અહીંયા શું, કોઈ ચોક્કસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું એનું નામ સંસ્કાર છે. પર્ટિક્યુલર પ્રોસેસ જો એમ જીવ અને શરીર જુદા છે એ જ્ઞાન સંસ્કારથી, પેલા અગ્નિ સંસ્કાર હતો સોનામાં, શું અહીંયા જ્ઞાનનો સંસ્કાર છે. એટલે જ્ઞાનની પ્રક્રિયા છે, જ્ઞાનનો પ્રયોગ છે અને એ પ્રયોગ દ્વારા જીવ અને કાયા સ્પષ્ટપણે જુદા જુદા અનુભવ ગોચર થાય છે. હા, ઉપર પણ છે અને આમ તો જે આત્મા છે એ ઘન પદાર્થ છે, પ્રવાહી કે વાયુ જેવો નથી પદાર્થ, ઘન પદાર્થ છે. ઘન પદાર્થ છે એટલે શું કે અંદરમાં કાંઈ પોલાણ નથી, અંદરમાં ક્યાંય પોલાણ નથી કે કંઈ કોઈ ચીજ અંદર મૂકી શકાય કે રહી શકે. તેમ છતાં પરમાણુઓ તે ક્ષેત્રે અવગાહે છે, એટલે કે આકાશનું ક્ષેત્ર બંનેનું એક હોય. આ શરીર છે એ પણ ઘન પદાર્થ છે, એક આપણે લઈએ આંગળી, તો આમાં ક્યાંય વેક્યુમ નથી, પણ ઘનિષ્ઠપણે ઉદગળ પરમાણુઓ ગોઠવાયેલા છે. એમાં હાડકું છે, લોહી છે, માંસ છે, ચામડી છે, એ બધું છે, પણ ઘન છે, ક્યાંય વેક્યુમ નથી, ખાલી જગ્યા નથી. એક એવી જ રીતે આંગળીના આકારે ત્યાં આત્મપ્રદેશો પણ છે, એ પણ ઘન છે, એમાં ક્યાંય વેક્યુમ નથી. એમ પરમાણુ અને આત્માના પ્રદેશો એક ક્ષેત્રે છે આકાશની અપેક્ષાએ, અને પદાર્થની અપેક્ષાએ પોતપોતાના ક્ષેત્રે છે. પરમાણુમાં જીવનો પ્રદેશ નથી, જીવના પ્રદેશમાં પરમાણુ નથી, અને બંને ઘન પદાર્થ છે. પણ અવગાહન નામનો ગુણ હોવાથી એકબીજાને જગ્યા આપે છે, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના. એક જગ્યાએ કૃપાળુદેવે અવગાહનની વ્યાખ્યા કરી છે. એક ક્ષેત્ર અવગાહન એટલે શું? કે એક ક્ષેત્ર એ આકાશનું એક ક્ષેત્ર, આકાશ ત્યાં પણ આકાશના પ્રદેશો છે, એ વેક્યુમ નથી. આપણે ભૌતિકમાં આકાશ એટલે ખાલી જગ્યા કહીએ છીએ, અવકાશનો અર્થ આકાશ કહીએ છીએ. પણ જે જૈન દર્શનમાં જેને આકાશ નામનો પદાર્થ કહે છે, એ પણ ઘન પદાર્થ છે, એના પણ પ્રદેશો છે, પણ એ છ દ્રવ્યોને જે જગ્યા આપે છે, એટલે આકાશ ખસીને જગ્યા આપે છે એમ નહીં, આકાશના પ્રદેશોમાં એ બધા ગોઠવાયેલા છે છ દ્રવ્યો, એકબીજામાં અવગાહીને એકબીજામાં પ્રવેશ જેવો દેખાય, છતાં પણ કોઈએ કોઈના સ્વરૂપ છોડ્યું નથી. એવી રીતે કોઈએ પોતાનું સ્વરૂપ છોડ્યું જ નથી. જીવ જીવ રહ્યો છે, પરમાણુ પરમાણુ રહ્યા છે, ધર્માસ્તે ધર્માસ્તે, અધર્માસ્તે અધર્માસ્તે. આ જગ્યાએ છે એ પદાર્થ છે, જીવ પણ છે, પરમાણુ છે, આકાશ છે, આળાણું છે, ધર્માસ્તિકાય છે ને અધર્માસ્તિકાય છે, છ એ છ છે, કોઈ જગ્યા ખાલી નથી. વિશ્વની કોઈ જગ્યા ખાલી નથી 14 બ્રહ્માંડમાં કે જ્યાં છ પદાર્થોનો સંયોગ ન હોય, છતાં પણ કોઈ કોઈનું સ્વરૂપ છોડીને બીજામાં મિક્સ થઈ જાય, મળી જાય એવું બનતું નથી. પોતાનું સ્વરૂપ અનાદિ અનંત સૌ ટકાવી રાખે છે ભિન્નપણે. જીવદ્રવ્યનો હા, અમુક પ્રદેશોમાં ક્ષોભસમ એટલે આવરણ ખસેલું છે, એ ચોક્કસ પ્રકારનો, પાછું ચોક્કસ પ્રકારનો, એટલે જ્યાં આંખની કીકી છે ત્યાં કેટલાક પ્રદેશોની નિર્મળતા એવી છે કે એ રંગને જોઈ શકે, રૂપરંગને વર્ણને જોવે. એવી જ રીતે જીભના ટેરવા ઉપર બીજના આકારે, એટલે આગળના ભાગમાં પળો અને પાછળના ભાગમાં સાંકડું થતું જાય, બીજના આકારે કેટલાક પ્રદેશો એવા છે કે જેને લઈને સ્વાદનો જ્ઞાન થઈ શકે. સ્પેસિફિક પ્રકારનો ઉગાડ છે, હા સ્પેસિફિક પ્રકારનો ઉગાડ છે, ત્યાંથી જોઈ ન શકાય, જીભથી જોઈ ન શકાય પણ જીભથી ચાકી શકાય. એમ લવિંગના આકારે નાકમાં એ પ્રદેશો ગોઠવાયેલા છે કે જ્યાંથી સૂંઘી શકાય પણ સાંભળી કે ચાખી ન શકાય કે જોઈ ન શકાય. એવી રીતે કાનમાં પણ એવી રીતે પ્રદેશો ગોઠવાયેલા છે જે આત્માના, કે જ્યાંથી અવાજને સાંભળી શકાય, બાકી બીજું કાંઈ કામ ન થાય. પરિણમન છે પૂરા પ્રદેશમાં થાય, પણ જણાય અમુક જ જગ્યાએ છે, ત્યાંથી અસ્તિત્વ નો ખ્યાલ આવે.
સામાન્ય
રહી ગયું એટલે શું છે કે
જ્ઞાન સામાન્ય છે ત્યાં.
હા,
જ્ઞાન સામાન્ય બધે છે, સર્વ પ્રદેશે છે. જ્ઞાન વિશેષ છે એ ઇન્દ્રિયની જગ્યાએ છે.
સામાન્ય હોય ત્યાં વિશેષ તો હોય જ ને.
એમાં એવું છે કે વિશેષ સાવ નથી એવું નથી, પરિણમન તો બધે જ થાય છે. જેમ કે આપણે દુખાવો થયો તો બધે પરિણમન તો બધે થાય છે. શું પરિણમન નથી થતું એમ નથી, પણ અમુક પ્રકારનો ઉઘાડ અમુક જગ્યાએ છે સ્પેસિફિક, કે પરિણમન તો આ બધા પ્રદેશોમાં થાય છે. પણ આપણે ઉપયોગ એક જ જગ્યાએ કેન્દ્રિત થતો હોવાથી માલુમ પડે છે કે અહીંથી આટલું આટલો જ આત્મા છે જાણે. અમુક ઇન્દ્રિય દ્વારા થોડું વધારે ઉઘાડ રૂપ છે, ઇન્દ્રિય દ્વારા, બાકી બધું એક સરખું છે. પણ પરિણમન બધા પ્રદેશમાં થઈ જાય છે એ જ્ઞાન નો, જે જાણ્યું આપણે રૂપી પદાર્થ ને રંગ ને જાણ્યો એનું પરિણમન બધા પ્રદેશમાં થઈ જાય છે.
જ્ઞાન વિશેષ એક જ હતું
બધું. હા, એવી રીતે પરિણમન બધા પ્રદેશમાં થઈ જાય છે. એવી જ રીતે બધી ઇન્દ્રિયોનો જ્ઞાન વિશેષ તો, જ્ઞાન વિશેષ ને જ્ઞાન સામાન્ય બે પરિણમન કરે છે, પણ સમજાય છે આટલી જગ્યાએ સમજાય છે બસ. જ્ઞાન સંસ્કાર એ શરીર અને આત્માનું સ્પષ્ટ જુદાપણું વર્તે છે. હવે ત્યાં પ્રશ્ન એમ થાય છે કે શું પ્રશ્ન એમ કર્યો છે કે જો જ્ઞાને કરીને જીવને કાયા જુદા જાણ્યા છે તો પછી વેદનાનું વેદવું અને માનવું સાથે થાય છે, તે પછી થવું ન જોઈએ એ પ્રશ્ન જોકે થાય છે, તથાપિ તેનું સમાધાન આ પ્રકારે છે. એટલે પ્રશ્ન શું કર્યો છે કે જેને આત્મા અને શરીર ભિન્ન ભિન્ન જાણ્યા આત્મજ્ઞાને કરીને, એવા જ્ઞાની પુરુષને વેદનાનું વેદવું અને માનવું સાથે થાય છે કે મને અહીંયા દુખાવો થયો એમ તેમ થાય છે. એને શરીરની કોઈ જગ્યાએ દુખાવો શરૂ થયો શું કોઈ કારણથી તો પછી એ વેદનાને કેમ વેદે છે? શરીર તો સાવ જુદું છે અને વેદના તો શરીરની પર્યાય છે, તો એ કેવી રીતે વેદનાનું વેદવું ભોગવવું થાય છે અને માનવું એમ થાય છે કે અહીંયા થાય છે એમ કેવી રીતે થાય છે? શું એ પ્રશ્ન જોકે થાય છે, પછી ન થવું જોઈએ એમ કે જો દેહને આત્મા જુદા જણ્યા હોય તો એને શરીરની વેદના ન વેદાવી જોઈએ એમ એમ પ્રશ્ન એમ કર્યો છે. શું તો કે એ પ્રશ્ન થવા યોગ્ય છે, પણ એનું સમાધાન છે એ નીચે પ્રમાણે આપીએ છીએ. સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યાસ્ત પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે એટલે ગરમ રહે છે, બરાબર? હવે અત્યારે તો છાંયો એના ઉપર આવી ગયો છે, 7 વાગે સૂર્ય આથમી ગયો અને 8 વાગે 1 કલાક પછી પણ ત્યાં સ્પષ્ટ ગરમ દેખાય. શું પથ્થર છે એ ગરમ લાગે તો એમ કેમ અત્યારે છાંયો છે 1 કલાક થી એના ઉપર તડકો નથી, હજી કેમ ગરમ લાગે છે? અને પછી ધીમે ધીમે એ સ્વરૂપને ભજે છે એટલે રાત્રે હાવ ઠંડો પડી જાય છે. તેમ પૂર્વના અજ્ઞાન સંસ્કારથી ઉપાર્જિત કરેલા એવા વેદનાદી તાપ તેનો આ જીવને સંબંધ છે. શું પૂર્વે વેદની કર્મ બાંધ્યું છે અને એ વેદની કર્મને લઈને જીવને એનો સંબંધ થાય છે. શું જ્ઞાન યોગ નો કોઈ હેતુ થયો તો પછી અજ્ઞાન નાશ પામે છે અને તેથી ઉત્પન્ન થનારું એવું ભાવ કર્મ નાશ પામે છે, પણ તે અજ્ઞાન થી ઉત્પન્ન થયેલું વેદનીય કર્મ તે અજ્ઞાનના સૂર્યની તેથી અસ્ત થયા પછી પથ્થર રૂપ એવા જીવને સંબંધમાં છે, જે આયુષ્કર્મના નાશથી નાશ પામે છે. શું કે છે કે એને ભાવકર્મ નાશ પામે જ્ઞાનીને, પણ કર્મનું ફળ નાશ પામે એવું જરૂરી નથી. એ તો પૂર્વકર્મને લઈને એ ઉદય આવે, અને ઉદય આવે ત્યારે જ્ઞાની જીવની સ્વરૂપ સ્થિરતાના પ્રમાણમાં અને અસ્થિરતાના પ્રમાણમાં એનો એને ભોગવતો જોવામાં આવે. કેમ કે મુનિ હોય તો એને અસ્થિરતા ઘણી ઓછી છે, અને જ્ઞાનીને ચોથા ગુણ સ્થાને અસ્થિરતા છે. તો બંનેના ભોગવટામાં ફરક દેખાય ખરો. શું કેમ દેખાય કે જીવને કાયો તો જુદા પડી ગયા આત્મજ્ઞાન થયા પછી, તો પછી કેમ એમ દેખાય છે? તો કે અસ્થિરતાના સંસ્કાર જે રહી ગયા છે. અસ્થિરતા સર્વથા નાશ નથી પામી એમ કેવું છે. એટલે ભાવકર્મ ચાલ્યું ગયું, પણ અસ્થિરતાને લઈને એનો ભોગવટો જોવામાં આવે છે. જે આયુષ્કર્મ નાશથી નાશ પામે છે, અને આયુષ પૂરું થાય એટલે પતી ગઈ એ વાત. ભેદ એટલો છે કે ભેદ એટલે એની અંદર જે રહસ્ય છે, સમજવા જેવી વાત છે. શું એ એટલી છે કે આ મહત્વનો વિષય આવ્યો કે જ્ઞાની પુરુષને કાયાને વિશે આત્મબુદ્ધિ થતી નથી. શું કે છે? જ્ઞાની પુરુષને શરીરમાં હું શરીર રૂપે છું એવી આત્મબુદ્ધિ, દેહાત્મબુદ્ધિ ઉત્પન્ન થતી નથી. ભલે એને પીડા હોય, અને પીડા બીજા મનુષ્યની જેમ ભોગવતા દેખાય, શું તો પણ એને બીજાને જે આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિ જ્ઞાનીને શરીરમાં ઉત્પન્ન થતી નથી, અને આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી. આમ બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. શું એટલે શું થાય છે? આપણે સવારે વાત થઈ હતી કે વિજ્ઞાનની જે પર્યાય છે એનો ફોટો પડે છે, જ્ઞાનમાં એનો ફોટો પડે છે, અને ભિન્ન રૂપે જણાય છે. મને થાય છે એમ નથી જણાતું. અજ્ઞાન દશામાં શરીરની પીડા મને થાય છે એમ અનુભવ કરે છે જીવ. જ્ઞાન દશામાં પીડા છે એમ અનુભવ કરે છે, પણ મને પીડા છે એમ અનુભવ નથી કરતા. ભાવકર્મ 100% નથી ગયો, 100% નથી ગયો, પણ સંસારને યોગ્ય સંસારમાં ફરે
જેટલી અસ્થિરતા એટલી. પાડોશીને ત્યાં મરણ થાય, અને પાડોશીના ઘરના બધા ખૂબ રોવે, અતિશય રુદન કરે, પોતે પણ જાય. સંબંધ છે ને, પાડોશનો સંબંધ છે એટલે જવાનું તો ખરું જ. જઈને બેસે એટલે બે આંસુડા એને પણ આવે, પડે કે ન પડે, હે, એને પણ થોડી ઘણી અસર આવે. કેમ કે જે વ્યક્તિનું મરણ થયું એની સાથે પાડોશી જેટલો તો સ્નેહ હતો, ગામના ઘાંચીની જેમ અજાણ્યું નહોતું કે ભાઈ ફલાણા ઘાંચીનું મરણ થઈ ગયું, આપણે હનાનું તો કાંઈ છે એને એમ નહીં. એમ અમારા પાડોશી હતો, હતા બહુ સારા હતા, માયાળુ હતા, પ્રેમાળ હતા, આમ હતું તેમ હતું. શું પ્રસંગો પડ્યા હોય, અડધી રાતે અમારે ત્યાં આવીને ઊભા રહેતા હતા, બહુ સજ્જન માણસ હતા, ફલાણો ભીગવો, બે આંસુડા એને પીડા વગર નહીં ગયા. છતાં ભિન્નપણું તે ભિન્નપણું એના ઘરવાળાને જે દુઃખ થાય એ દુઃખ પાડોશીને ન થાય. ભલે રડે તોય તે રડતા તો કઈ દેખાય, વિની આંખમાં આંસુ છે. દ્રષ્ટિ જ્ઞાનમાં જુદા છે, જ્ઞાનમાં જુદા પડી ગયા છે. જેટલી વિતરાકતા છે એટલું ચારિત્રમાં જુદા પડ્યા છે, પુરુષાર્થ છે એટલું જુદા પડ્યા છે. અનંત ગુણની પરિણતિ તો છે, ભિન્ન પરિણતિ છે, જ્ઞાન પરિણતિ છે, જુદા તો પડ્યા છે. દ્રષ્ટિમાં સાવ જુદા પડ્યા છે, દ્રષ્ટિ 100% જુદા પડ્યા છે એમ છે. બાકી બધામાં અંશો છે, જુદાપણાના અંશો છે. પણ જેમ પાડોશી પાડોશી અને ઘરના એ ઘરના એટલો ફેર એ ફેર. એમ જ્ઞાની પુરુષને કાયાને વિશે આત્મબુદ્ધિ નથી અને આત્માને વિશે કાયા બુદ્ધિ નથી થતી. બે સ્પષ્ટ ભિન્ન તેમના જ્ઞાનમાં વર્તે છે. માત્ર પૂર્વ સંબંધ, પૂર્વે પોતે પોતાના અભરાથી સંબંધ ઊભો કરેલો છે. જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પીઠે હોવાથી વેદનીય કર્મ આયુષ પૂર્ણતા સુધી અવિષમ ભાવે વેદવું થાય છે. કેવી રીતે? અવિષમ ભાવે, વિષમ ભાવે નહીં. એટલે એમાં સંભાવ વર્તે છે, સમાધાન આવે છે, સમાધિ આવે છે. આ કેમ થાય છે એમ નથી, આ ન થાય તો સારું એમ નથી. શું સમાધાન વર્તે છે બરાબર. પણ તે વેદના વેદતા જ્ઞાની જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. આ મોટી વાત છે કે પોતાનું સ્વરૂપ જ્ઞાન ચાલ્યું જતું નથી અને જે સ્વરૂપ જ્ઞાન ઉત્પન્ન થયું છે એમાં ભંગ પડે છે એમ પણ વેદનાથી બનતું નથી. જેમ વેદના વિદાય છે તેમ ભિન્નતાનો પુરુષાર્થ પણ એવો જ સારો ચાલે છે. ત્યાં વેદનાના કાળમાં ભિન્નતાનો પુરુષાર્થ પણ સારો જ ચાલે છે. વધારે એલર્ટ હોય છે અને પુરુષાર્થ એ વખતે વધારે કરે છે. સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી વેદના વેદતા. અને જો સ્વરૂપ જ્ઞાનનો ભંગ થાય છે તો તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતો નથી. આમ છે વેદના છે એ એક ન્યાયે તો સ્વરૂપ જ્ઞાનને પ્રબળ કરવાનું નિમિત્ત થાય બને છે. વેદના છે એ એક ન્યાયે તો સ્વરૂપ જ્ઞાનને પ્રબળ બળવાન બનવાનું નિમિત્ત થાય છે. આના જેવું છે, જેમ તમે ગળદીવાળા રસ્તે ગાડી વધારે ચલાવો તેમ તમારું ડ્રાઇવિંગ વધારે સારું થાય. તેની તમારી સ્કિલફુલનેસ વધે. બાકી તો ખુલ્લા રસ્તે તો હોવ ને દોડાવે ગાડીને, એમાં એમાં શું શીખવાનું છે? એમાં કંઈ શીખવાનું નથી. શીખવાનું તો એ છે કે ઘણો ટ્રાફિક હોય એની વચ્ચેથી પણ તમે સહી સલામત રીતે બહાર નીકળો ત્યારે એટલી તમારી આવડતની ત્યાં પરીક્ષા છે. અને જેમ જેમ એ પ્રેક્ટિસ વધે તેમ આવડત વધે છે. આત્મજ્ઞાન હોવાથી પૂર્વોપાર્જિત વેદનીય કર્મનો કર્મ નાશ જ પામે એવો નિયમ નથી. એ આત્મજ્ઞાન થયું એટલે હવે કોઈ રોગ આવવાનો નથી. જ્ઞાનીને રોગ ન થાય એવું કાંઈ નથી. જ્ઞાનીને મુનિને પણ મહારોગ થાય. સનત કુમાર ચક્રવર્તી ગળદકોટ હતો, બાર ચક્રવર્તીમાં એક ચક્રવર્તી થયા, જ્ઞાની થયા, મુનિ થયા. એ તો મોટો રોગ આવે, ગમે એવો મોટો રોગ આવે, મુનિ દશામાં પણ આવે, તેની સ્થિતિએ નાશ પામે. ક્યારે નાશ પામે? એની સ્થિતિએ નાશ પામે. દવા કરેથી નાશ પામે એમ નથી કીધું. સારો ડાક્ટર આવે તો મટાડી દે એમ નથી કીધું. એની સ્થિતિએ નાશ પામે, કેમ કે એ પણ એની સ્થિતિ લઈને આવેલો છે. એની મેળે ઉત્પન્ન થયો છે અને એની મેળે નાશ પામે પામે ને પામે છે. મળી. તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી, અઘાતી છે. વેદની કર્મ છે એ જ્ઞાનને આવરણ કરનારું નથી, અઘાતી છે. જ્ઞાનને આવરણ કરનારું તો મોહ કર્મ છે. અને જ્ઞાન આવરણે છે. બાકી કઈ વેદના કઈ જ્ઞાન ને આવરણ નથી કરતી. અવ્યાબાદપણાને આવરણ રૂપ છે, જે આત્માનું જે અવ્યાબાદપણું છે એને આવરણ ત્યાં આવે છે. એટલે મને બાધા થાય છે એવો અનુભવ જીવ કરે છે, અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાદપણું પ્રગટ થતું નથી, જે 14માં ગુણ સ્થાને પ્રગટ થાય. તે 13માં ગુણ સ્થાન સુધી 4 અઘાતી છે, એનું આવરણ છે, પણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેને વિરોધ નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાદ છે એવો નિજ સ્વરૂપ અનુભવ વર્તે છે, તથાપિ સંબંધપણે જોતા તેનું અવ્યાબાદપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. જ્યાં સુધી વેદનીય કર્મ છે ત્યાં સુધી અમુક ભાવે રોકાયેલ છે. જોકે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી, વેદની કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી, આમ તો કોઈ કર્મમાં આત્મબુદ્ધિ છે જ નહીં, શરીરમાંય નથી અને કર્મમાંય નથી ને કર્મફળમાં પણ નથી. અવ્યાબાદ ગુણને પણ માત્ર સંબંધ આવરણ છે, સાક્ષાત આવરણ નથી. સંબંધે આવરણ છે, સાક્ષાત આવરણ નથી. બાકી તો જ્ઞાનમાં તો સ્વરૂપનું સાક્ષાત્કાર પ્રત્યક્ષ છે, એમાં કાંઈ આવરણ નથી. સંબંધે આવરણ છે એટલે એટલું અવ્યાબાદ ગુણ પ્રગટ નથી થયું, જે 14માં ગુણ સ્થાને પ્રગટ થાય એવું નથી. બસ એટલું તે એમ જ્ઞાનીનું જ્ઞાન પરિણમન અષાતા વેદનીના ઉદયમાં પણ કેવું હોય એ સ્પષ્ટ કર્યું છે. પ્રશ્ન એ કર્યો છે લલ્લુજીએ કે જ્યારે દેહને આત્મા જુદા પડ્યા પછી જ્ઞાનીને રોગ કેમ થાય, અને રોગ થાય તો એનો અનુભવ એને કેમ થાય? તો કે અનુભવમાં દેહને આત્મા જુદા વર્તે છે એ વાત સ્પષ્ટ છે. વેદના વિદાય છે, ભિન્નપણે પણ વિદાય છે અને અસ્થિરતા છે, એટલું ત્યાં જોડાણ પણ થાય છે. એકત્વ બુદ્ધિ વિનાનું જોડાણ છે, પણ જોડાણ થાય છે ઉપયોગથી. જેટલું જોડાણ થાય છે એટલું ત્યાં અસર પણ વેદનાની આવે છે, છતાં પણ એકત્વપણે ત્યાં અસર આવતી નથી. એટલું જુદું રહે છે, એ જુદું રહે છે. પાડોશીના મરણમાં રડી જવાય તો રડી જવાય, પણ છતાં ભિન્નતા એ ભિન્નતા બે વાત છે. એટલે પાડોશી સાથે સંબંધ છે પણ ખરો અને સંબંધ નથી પણ ખરો. બહાર આખું લૂંટતા લૂંટતા બહાર નીકળે ત્યારે કોઈ ખામું મળે, આખું ભીની જોવે, કેમ ભાઈ તમારે કાંઈ સંબંધ હતો, કાંઈ તમને કેમ આમ થયું? આમ તો અમારે સંબંધ કાંઈ નહોતો, પણ પાડોશનો સંબંધ તો ખરો ને. આમ સંબંધ નહીં ને આમ સંબંધ ખરો. હવે આમ એટલે આમ છે કે નહીં, બે રીતે એવું છે આની અંદર. હા નાની ના એમે આવે, એ ફેર પાડોશનો આવે એમે ફેર, બધામાં ફેર. શું એના કુટુંબનું સ્વજન ઉતરી જાય તો જ્ઞાની રડે, જેમ હશે એમ રડે. હસવાની ક્રિયા થાય કે ન થાય જ્ઞાની? કે થાય તો કે રડે, ન થાય એમ નથી. જો નશાને સમજતા હોય તો અસમાધાન થાય, બાહ્ય દ્રષ્ટિવાળા જીવને અસમાધાન. જ્ઞાની થઈને વળી રોવે, એને તો ક્યાં પ્રતિબંધ? તો એને તો કુટુંબ પ્રતિબંધ હોય નહીં તો પછી કેમ રોવે? આવે અસ્થિરતા જેટલી અસર એને આવે, ન આવે એવું બનતું નથી. પણ એ અસર કેવી છે કે સૂર્યાસ્ત પછી તપેલા પથ્થર જેવી છે. કેવી? અજ્ઞાનનો સૂર્ય અસ્ત થઈ ગયો પણ તપેલો પથ્થર છે, અમુક સમય સુધી એ અસર હોય છે, એટલી વાત છે. એ રીતે જરા ભિન્નપણાના પરિણામને સમજાયું છે. શું ઘણાને તો એ ખબર નથી, જ્ઞાની થાય એટલે એને રોગ થવો જ ન જોઈએ. શું એવું કાંઈ નથી, જ્ઞાનીને કેન્સર પણ થાય, ગમે એવો રોગ થાય. હા હા થઈ જાય, એ પૂર્વકર્મ છે, પૂર્વકર્મ છે. શું ગુરુદેવને બ્લડ કેન્સર હતો, પછી એક આયુર્વેદના નિષ્ણાતને લઈ આવ્યા હતા અમે, બધા પ્રશ્નો બહુ પૂછ્યા હતા. વૈદરાજ કયો, નિદાન કરો, આ રોગ થવાનું કારણ બતાવો. તો કે રોગ થવાના અમારા આયુર્વેદ શાસ્ત્રમાં 5 કારણો કયા છે. એ જરા પંડિત જેવા હતા રામસિંહજી, વૈદ હતા પણ પંડિત જેવા હતા, હોય ને ભાષા બધી પંડિત આવી ભરી નહીં. કે આયુર્વેદ શાસ્ત્રમાં અમારા શાસ્ત્રની અંદર રોગ થવાના 5 કારણો કયા છે. હં તો કે શું, તો કે એક તો અપથ્ય સેવન કરે, અપથ્ય ખોરાક ખાય તો પણ રોગ થાય. પછી વાયરામાં વાયરસ ઇન્ફેક્શન જેને કહે છે, હં કે હવા બગડે ત્યારે પણ રોગ થાય. પછી જંતુઓનો ચેપ લાગે તો પણ રોગ થાય. હં એવી રીતે 4 કારણો બતાવ્યા, સંયોગી કારણો બતાવ્યા, અને 5મો કારણ એમણે બતાવ્યું, પૂર્વકર્મને લઈને પણ રોગ થાય. બધા ચોંક્યા કે આ વળી ગરાસિયા અને પંડિત જેવી વાત કરે છે કે પૂર્વકર્મને લઈને રોગ થાય. તો હા, આ 4માંથી એક કારણ ન હોય અને પૂર્વકર્મને રોગ થાય. મહારાજને કે અપથ્ય સેવન છે નહીં, બીજું કાંઈ ઇન્ફેક્શન લાગવાનું કાંઈ કારણ નથી, પૂર્વકર્મ છે, પૂર્વકર્મને લઈને રોગ થઈ શકે છે. એમાં શું છે, તો ચૂપ થઈ ગયા બધા પ્રશ્ન પૂછવા. એ જવાબ તો સચો ટાઈપ છે. બાંધે પૂર્વે બાંધેલું કર્મ છે એમાં ઘાતીમાં અમુક વધારે ફેર પડે છે, અઘાતીમાં એવો ફેર નથી પડતો. નામ ગોત્ર વેદની ને આયુષમાં, આયુષમાં ફેર પડે, એની ગોત્રમાં ફેર પડે, એની નામ કર્મમાં ફેર પડે નહીં, કેમ કે એ બે આયુષ સાથે ઉદયમાન છે. વેદનીમાં સાતા અને અસાતા એવા બે પ્રકાર ઊભા થાય, ક્યારેક સાતા, ક્યારેક અસાતા, ક્યારેક સાતા, ક્યારેક અસાતા, ક્યાં સુધી દેહ પર્યંત આયુષ છે ત્યાં સુધી બસ. એવું નથી કે જ્ઞાન થાય એટલે અસાતા કર્મ છે એ નાશ પામી જાય, એવું કાંઈ નથી. જ્ઞાન થાય એટલે મોહ નાશ પામે છે, અને મોહ નાશ પામે એટલું દુઃખ ઓછું થાય. રોગને ને પીડાને લઈને દુઃખ નથી, મોહને લઈને દુઃખ છે. જીવને જે દુઃખ છે એ તો મોહને લઈને છે. શરીર ઉપરનો જેટલો પોતાનો મોહ એટલો, બાકી દુઃખ નથી. એ ફેર પડે છે, દર્શન ભોગ્યો છે એનો ફેર પડે પડે ને પડે. ચારિત્રમો રહ્યો છે એટલું એને અસર આવે આવે ને આવે, અને નવા બાંધતા નથી. દર્શન ભોગ્યો છે એટલો અસર ન આવે, ને ચારિત્રમો રહ્યો છે એટલે અસર આવે. આ સીધો હિસાબ આટલો છે, ચોખ્ખો હિસાબ આટલો છે. પછીના પેરેગ્રાફમાં એમ લીધું છે કે ના, હવે અજ્ઞાનીનું લક્ષણ શું છે, અજ્ઞાની કેવી રીતે વેદે છે એ વાત એમણે, નવા કર્મનું જે કારણ થાય છે એ નીચેના પેરેગ્રાફમાં લીધું છે.